પૂજ્ય બેન શ્રી ચંપાબેનના સમયસાર કળશ 37, 38, 39 ગાથા 58 થી 66 નો સાર.
પાંચ પ્રકારના રંગો ગંધો આ બધા જે બાર જે ઠંડી લાગે ગરમી લાગે નામ તે બધા બધું બહારનું છે એ બધે ઉપરથી દ્રષ્ટિ ઉઠાવે ચેતનમાં દ્રષ્ટિ ઉઠાવી એ તો તારું છે જ નહીં તો જળ પ્રત્યક્ષ દેખાય વિભાવ ભાવ રાગ બેસાદી એ વિભાવ છે એ તારા પુરુષાર્થી મને એ તારું પણ ઓલા ભેદભાવ જે સમ્યક દર્શન કર્યા છે એમાં તને સ્વાનુભૂતિ પ્રગતિ છે તારી તારી સ્વાનુભૂતિ થાય પણ એ અધૂરી પર્યાય પૂરતો તું નથી છઠ્ઠે સાતમે ગુણસાને ઝૂલનારા મુનિ છઠ્ઠે સાતમે ગુણસાને જુદા કરે છે સ્વાનુભૂતિ નથી જરાક વાર આવે ને અંતર માં જાય જરાક વાર આવે ને અંતર માં જાય એ સ્વાનુભૂતિ ની પર્યાય પ્રગતિ વાણી એટલા પૂરતો તું નથી સ્વાનુભૂતિ ની પર્યાય તારામાં થઈ પણ એટલા પૂરતો તું નથી હજી તારે પર્યાય હજી પરિણતી પૂરી કરવાની હજી એટલા પૂરતો તું પછી શ્રેણી ચડે શ્રેણી ચડે તો શ્રેણી એ પણ તારું મૂળ સ્વરૂપ ઠેઠ પૂરો પહોંચી જાય કેવળ મૂળ કરે એ તારી પૂર્ણ પર્યાય થાય પણ દ્વેલ તો તારું એનાથી અનંત શક્તિ કરે કેવળ જ્ઞાનની પર્યાય પ્રગટ થઈ પણ એ પર્યાય જેટલો તો નથી તો અનંત શક્તિ અંદર મારે છે એ પણ ભેદ છે પણ દ્રષ્ટિ તારી અખંડ દ્વય ઉપર મૂકી દે પછી એમાંથી સાધનાની પર્યાયો પ્રગટ થાય અંતરદૃષ્ટિ જોનારને એક સર્વોપરી તત્વ જ દેખાય છે સર્વોપરી તત્વ બધાની ઉપર રહેનારો બધાથી ઉપર ઉપર ને ઉપર અનંતા ગુણો ને અનંતી પર્યાયો જે થાય પર્યાય ને સર્વોપરી તત્વ આ બધાનો રાજા છે એ રાજાના હાથમાં દોરી છે સર્વોપરી તત્વ છે ભેદ આત્મા જેમાં કોઈના ભેદ એમાં કોઈ એમાં ગુણના પર્યાય ભેદ ભેદ થતા નથી એવું સર્વોપરી તત્વ બધામાં ઉર્ધ્વ રહેનાર એવો જે તત્વ એના ઉપર દ્રષ્ટિ સાધી આચાર્ય દેવે ચૈતન તત્વને સારે વાજેથી સ્પષ્ટ કરીને બતાવી દીધું આમાં તો એમ કીધું ઓલામાં પૂતગળથી બી એમ જાગાદી પણ આ તો એકદમ સ્પષ્ટ કરી દીધું બધે થી બિન ક્યાંય રોકાતો નહીં કે તને એમ થાય કે ગુણસ્થાની પર્યાય છે તો સ્વાનુભૂતિ નહીં પર્યાય તો મારી પર્યાય પણ એટલા પૂરતો તું નથી કોઈ અધૂરી પર્યાય પૂરતો પણ તું નથી ઉપર દ્રષ્ટિ અધૂરી ને પૂરી પર્યાય છે પર્યાય છે જ્ઞાની સર્વસ્વ બધા જુદા કરીને એ આત્મા ને અખંડ દ્રષ્ટિ કરે એવી વાત સાધના વચમાં આવે સાધના ને ગણ કરીને એક દ્રઢ દ્રષ્ટિ કરવાનું છે દ્રઢ ઉપર દ્રષ્ટિ કરો આત્માનું અખંડ સ્વરૂપ કેવું છે બતાવ્યું નિશ્ચયને દ્રવને આશ્રય પ્રવૃત્તિ રહ્યો છે દ્રવનો આશ્રય કરે છે વ્યવહારને પર્યાયને આશ્રય છે વ્યવહારને ગ્રહણ કરીને દ્રવને આશ્રય જે નિશ્ચયને જે દ્રવને ગ્રહણ કરે છે એની અંદર બધી જે સાધનાને પર્યાયો ગુણસ્થાન વ્યવસ્થાના જે બધાને ગ્રહણ કરીને એ બુદ્ધિ સાધન છે આચાર્ય કે જે જેનું હોય એની સાથે જ રહે તો આ તો બધું શરૂ થાય સાધનાની પર્યાય અને પછી પૂરી થાય માટે એનું મૂળ સ્વરૂપ નથી કે દૂધ ને જળ એ બે ભેગા હોય તો દૂધ ને જળ તો જુદા પડી જાય છે અને અગ્નિની જે ઉષ્ણતા છે એ ઉષ્ણતાનો તો સંબંધ અગ્નિ સાથે ઉષ્ણતાનો સંબંધ તાદાત્મ્ય રહે છે એમ આત્માનો સંબંધ છે એનો સ્વભાવ જે જ્ઞાયક સ્વભાવ છે એ તાદાત્મ્ય જે નિગુદમાં જાય તો એક નાયક સ્વભાવ એમ, અને સિદ્ધ થાય તો એક નાયક સ્વભાવ એમ. જે પર્યાય, જે સાધનાની પર્યાય પૂરી થાય છે ને કેવું જ્ઞાની, તો પર્યાય છે તો પેદા હતી નહીં ને પછી પર્યાય. એટલે અનાદિ અનંત જે એનું સ્વરૂપ હોય એ એનું મૂળ સ્વરૂપ છે. એના મૂળ સ્વરૂપને ગ્રહણ કરે તો એનું મૂળ, તો એનું સાચું સ્વરૂપ આત્માનું ગ્રહણ કરે. માટે સાચું સ્વરૂપ એના દ્રવ દ્રષ્ટિ છે, પછી એમાં સાધનાને પર્યાય કરે. તાદાત વર્ણાદિક ભાવો અને ગુણસ્થાનાદિક ભાવો એનો તાદાત્મ્ય થાય તો સ્થિર થાય ત્યાં સુધી રહેવું જોઈએ. તો સ્થિર અવસ્થામાં કોઈ રહેતું નથી, માટે એનો તાદાત્મ્ય સંબંધ નથી. એવી રીતે સ્થિર દશામાં તો બધું છૂટી જાય છે, ગુણસ્થાનાદિક ભાવો છૂટી જાય ને આ વર્ણાદિક ભાવો એ છૂટી જાય, બધું છૂટી જાય છે. સ્થિર થાય એની સાથે તાદાત્મ્ય જે જે જેની સાથે રહે અને ઉપયોગ ગુણ જે ઉપયોગ સ્વરૂપ આત્મા છે એ શાશ્વત રહે છે. બાકી તાદાત્મ્ય સંબંધ આની સાથે નથી. તો એ સંસારની અંદર જેમ વર્ણાદિક ભાવો ગૌણ થાય, પ્રગટ થાય, તિરુભાવ થાય, આવિર્ભાવ થાય વર્ણાદિક ભાવો, તો એની સાથે સાથે જે આત્મા એને એને જેવો સંબંધ એની સાથે માનો અને ઉદગળારે માનો, જીવારે માનો, એમ માનો તો એ માનો તો એ બે ને જીવ ને હજીમાં કઈ ભેદ જ નહીં રહે. જીવનું સ્વરૂપ જુદું ને ઉદગળનું જુદું એ કઈ રીતે રહેશે? તો બધું ઉદગળી જીવ ને જીવ એ ઉદગળ. એવું તાદાત્મ્ય તો નહીં, વિરોધી ભાવનો કઈ એક એ ભાવ વિરોધી છે. રૂપી ભાવ આત્માનો છે જ, આત્મા તો નાયક ભાવ છે. જીવ ને અજીવમાં કઈ ભેદ જ નહીં. જેવો એનો સંબંધ રૂપિયા રે એવો આત્મા રે સંબંધ, એવો આત્મા સંબંધ છે જ નહીં. આત્મા તો જ્ઞાયક છે ને ઓળખ તો જળ છે, એનો એનો સંબંધ એવી રીતના છે. માત્ર કે એ આત્માનો કહેવાય છે ભેભાતું સંબંધ. દેખી લૂંટા કોઈ પંથમાં તો પંથ લૂંટાય છે, પંથ લૂંટાતો નથી. બોલે જેનો વ્યવહાર છે પંથ લૂંટાતો નથી, માણસો વર્ણ દેખ્યા જીવનો વર્ણ કહેવામાં આવે એ બધું ઓલા પંથ જેવું. જીવને પંથ નથી લૂંટાતો, જીવ તો મૂળ સ્વરૂપે જેમ છે એમ જ છે. એ વ્યવહારથી કહેવાય કે આ જીવનું છે, આ વર્ણ જીવમાં, આ ગંધ જીવમાં, આ ગુણસ્થાન જીવના, બધું બધું જીવનું છે. બધું વ્યવહાર કરવામાં આવે છે. વર્ણાદિક ભાવો તો જીવન એટલે ગુણસ્થાનાદિક ભાવો પણ એ જીવના વ્યવહારથી કરવા જાણી શકાય છે કે વર્ણાદિક ભાવો તો જીવના હોય જ ક્યાંથી, તો રૂપી છે. અને ગુણસ્થાનાદિ ભાવો એ તો અનાદિ અનંત સાથે નથી, માટે એ કઈ જીવનો તાદાત્મ્ય સંબંધ નથી. એ વ્યવહારથી કહેવામાં આવે કે આ જીવને આ આની સાથે સંબંધ છે, આ જીવના છે, આ ગુણસ્થાન જીવના છે, બધું વ્યવહારથી કરવામાં આવે છે. જીવને અને કુદગણે સંબંધ હોય તો એ કે જે રૂપી પણ અને પામે, તો જીવ રૂપી પણ એટલે મોક્ષ પણ નથી, તો કુદગળ નો થયો એવું થશે કે તો જીવ કુદગળ થઈ જશે, જીવ રૂપી પણ પામશે, તો કઈ થતું નથી. કુદગળ નો કઈ મોક્ષ થતો, જીવનો મોક્ષ કહેવામાં આવે છે. જીવને મોક્ષ થશે, જીવ ને જીવમાં કઈ ભેદ જ નહીં રહે, કુદગળી જીવ થઈ જશે. મોક્ષ તો જે જીવ તો જુદો અને કુદગળી જુદા છે. માટે આજે વર્ણાદિ ને ગુણસ્થાન અને ભાવો એની સાથે તાદાત્મ્ય સંબંધ જીવને નથી. જે વસ્તુનો જે ભાવ હોય એનો જ હોય, એ બીજાનો હોય જ નહીં એવો સિદ્ધાંત છે. જેવું કરણ હોય એવું જ કાર્ય થાય, કરણ કાર્યને સંબંધ છે. જેવું એનું સાધન એવું એનું કાર્ય. સોનામાંથી સોનાના જ દાગીનાઓ થાય, સુવર્ણમાંથી સોનાના જ દાગીના થાય, એમાંથી લોઢાના થાય નહીં, ચૈતન્યમાંથી ચૈતન્ય પર્યાયો થાય, એમાંથી જળની પર્યાયો થાય નહીં. એક ઇન્દ્રિય ને બે ઇન્દ્રિય ને ત્રણ ઇન્દ્રિય ને પર્યાપ્ત ને અપર્યાપ્ત ને બધા વ્યવહારથી જીવના બધા ભેદો કહેવામાં આવે છે. એ બધું વ્યવહાર છે, એ તો જાણી શકાય એવું છે. આમ યુક્તિ થઈને અનુભવથી જો તો આત્મા જુદો છે અને આ બધું જુદું છે એમ જાણી શકાય. જેવું એનું સાધન એવું એનું કાર્ય. જીવ પોતે નાયક ભાવ એનું કાર્ય પણ નાયક ભાવ છે. એ નાયક નાયક રૂપે જ હોય છે. સાધન ને કારણ ને કાર્ય ને બધા એના પારખો બધા વેદનો એમાં હોય છે. એમાં જુદા સાધનો કેવા બધા વ્યવહાર છે. જે વસ્તુનો જે ભાવ હોય તે રૂપે જ હોય, બીજા રૂપે હોય જ નહીં એવો સિદ્ધાંત છે. સોનાનું જ્ઞાન હોય તો સોનાનું જ જ્ઞાન દેખાય, એ કઈ તરવાર નથી. તરવાર જુદી ને સોનાનું જ્ઞાન જુદું, સુવર્ણ મય જ સોનાનું જ્ઞાન છે, તરવાર જુદું છે. લોકો એને તરવાર દેખે, સોનાનું જ્ઞાન ને સોનું જ દેખે. વસ્તુનો ભાવ જે હોય તે રૂપે જ ચૈતન્ય તે ચૈતન્ય રૂપે જ છે. ચૈતન્ય તે બીજા રૂપે થયું નથી, તે પુગળ રૂપે થયું નથી. અને તે એક એક ગુણસ્થાન રૂપે એક એક ગુણસ્થાન રૂપે કે મિથ્યાત્વથી ગુણસ્થાન વ્યવહાર, પછી એ સાધન દશાની પર્યાય પ્રકૃતિ, આસ્વાદન ને મિત્ર ને સમ્યક દર્શનની પર્યાય પ્રકૃતિ, એમાંથી તો છઠ્ઠી સત્વિક ગુણસ્થાન અને પાંચમું ગુણસ્થાન, બધી પર્યાયો એમ તે વૃદ્ધિગત થતી ગઈ છે. વૃદ્ધિગત પર્યાયો થાય પછી શૂન્ય માંથી બધી પર્યાયો થાય, બધી પર્યાયો પલટતા પડતા પછી પૂર્ણ થાય કેવું જ્ઞાન થાય છે. એટલે એ બધા એ બધી પલટતી આવે છે. બધી નાયક ભાવ છે એ તો સદા એમ નથી, પછી કેવળ જ્ઞાન પર્યાય છે એ તો દ્રવ્યનો પર્યાય વસ્તુનો સ્વભાવ છે. એ પર્યાય એમને એમ રહે છે, પણ એ પર્યાય પલટાયા કરે એવો જીવનો સ્વભાવ છે. પણ એ કેવળ જ્ઞાન પર્યાય પર્યાય છે. દ્રવ્યનું આખું સ્વરૂપ તો એ આખું અખંડ અનાદિનું છે. એવી કેવળ જ્ઞાની પર્યાય અનંતકાળ સુધી પરિણામ કરે તો દ્રવ્યમાં તો અખૂટ થઈ કરે છે. અનંતકાળ સુધી કેવળ જ્ઞાની પર્યાય પરિણામ કરે તો એવું અખૂટ ખજાનાવાળું દ્રવ્ય છે એને લક્ષ્મણ આચાર્ય કે છે, અહો જ્ઞાની જેનો તમે આ ગુણસ્થાન વર્ણાદિક ભાવ ન દેખો. આચાર્ય ઠેર એ બધી પૂતગળની રચના જાણો. એ બધા જે પૂતગળના સદભાવ ને અભાવથી જે પ્રગટ થાય છે બધું કુદરતમાં નથી. એ ન દેખો એ બધું. એક વિજ્ઞાન ઘન આત્માને દેખો, એક વિજ્ઞાન ઘન સર્વ આત્મા છે એને દેખો. આ બધી અધૂરી પર્યાય પર દ્રષ્ટિ ન દેતો, અધૂરી પૂરી પર્યાય પર દ્રષ્ટિ નહીં દેતા. એક અખંડ જે અખૂટ ખજાનો જેમાં ભરે છે, અનંત અનંત ખજાનો, અનંત શક્તિઓ જેમાં ભરે, અનંત ભાવો ભરેલો છે, એવા દ્રવ્યને ગ્રહણ કરો, એવા દ્રવ્યને લક્ષમાં લેવો. એ લક્ષમાં લેવાથી પછી જે પર્યાય છે એમાં પરિણામ વગર રહેવાની જ નથી. એક મુખ્ય જે દ્રવ્ય છે એને ગ્રહણ કરો, એ અખૂટ ખજાનો જેમાં ભરેલો છે. એ દ્રવ્યને તમે લક્ષમાં લેવો તો એમાં જે આવવા એ પર્યાય સાધનાની છે આવ્યા વગર રહેવાની જ નથી. એ દ્રષ્ટિની સાથે જ્ઞાન આવશે અને જ્ઞાનની સાથે લીનતા આવશે. એ આવ્યા વગર રહેશે નહીં ને એમાં લીનતાની વૃદ્ધિ થાય. એ બધા કાર્યની સાથે આવ્યા વગર રહેશે નહીં. મૂળ અખંડ ખજાનો ભરેલો છે એવા દ્રવ્યને ગ્રહણ કરો, પછી સાધનાની પર્યાય અને જ્ઞાનમાં જાણ, બાકી મૂળ વસ્તુને ગ્રહણ કરો. દ્રષ્ટિ એની ઉપર જે મૂળ છે મૂળને ગ્રહણ કરો. મૂળ માંથી તો બધું સહેજ કરવાનું છે. આ મૂળ ચૈતન્ય દ્રવ્યનું આ મૂળ છે. ચૈતન્ય દ્રવ્યનો અખૂટ ખજાનો છે. જે ઝાડ રોપવું હોય ઝાડનું મૂળ ગ્રહણ કરો કે કઈ જાતનું ઝાડ રોપવું છે, કઈ જાતનું કઈ જાતિનું બી વાવવું છે, કે આંબાનું વાવવું છે કે લીમડાનું વાવવું છે કે એનું મૂળ કઈ જાતનું મૂળિયો ગ્રહણ કરે. મૂળિયોમાં અખંડ શક્તિ ભરી છે. એ મૂળિયો જો બરાબર ગ્રહણ કર્યું તો એમાંથી જે જાતનું મૂળ છે એ જાતને એમાં બધું પાંગર્યા વગર રહેવાનું. મૂળ ગ્રહણ કરો, ચૈતન્ય મૂળ નાયક સ્વભાવ ગ્રહણ કરો તો એમાંથી બધું પ્રગટ થયા વગર રહેશે. આચાર્ય મૂળ ગ્રહણ કરાવે છે, નાયક ગ્રહણ કરો. ઘણાને એમ થઈ જાય ને કે આ સાધકની અધૂરી પૂરી પર્યાય કેવળ જ્ઞાની પર્યાય એને લક્ષ્મણ લેવી, એ કાંઈ લક્ષ્મણ લેવું નહીં તો શું લક્ષ્મણ લેવું. આચાર્ય મૂળ સ્વભાવ ગ્રહણ કરો, એ સ્વભાવમાંથી સ્વભાવ આવશે. જે વસ્તુ સ્વભાવ છે સ્વભાવમાંથી સ્વભાવ દાગીના જોતા જે જાતના દાગીના જે સોનું છે સોના ને ગ્રહણ કરે દાગીના ગ્રહણ નહીં કરવાનું સોનું ગ્રહણ કરે સોનું ગ્રહણ કરવાથી એમાંથી દાગીના થશે દાગીનામાંથી સોનું થાય નહીં સોનામાંથી જ દાગીના થશે મૂળ ને ગ્રહણ આટલું બધું જે ઝાડ પાંદરું હોય ઝાડ જેમાંથી પાંદરેનું મૂળ ત્યાં છે મૂળ ને ગ્રહણ પછી એમાંથી બધી શાખાઓ પાડશે એમાંથી શાખાઓ આવશે મૂળ ગ્રહણ નહીં કરે એકેય શાખા નહીં આવે મૂળ ગ્રહણ કરાવે અને સિંચનમાં એકેય શાખા એમાંથી મૂળ ગ્રહણ કરશો તો બધી શાખા એમાંથી પાંદરી જવાનું શાખા એ તો શાખા જ છે કઈ મૂળ નથી બધી ડાળીની શાખા જુદા જુદા શાખા એ નીકળે નહીં એ બધી શાખા મતીને શ્રોત ને અવધિને મન કરે નહીં બધી એ બધું મૂળ જ ગ્રહણ જેમ જેમ એને ના સાધનાની જ્ઞાન વૈરાગ અને નીનતાનું પોષણ મળે એ શાખા એ બધી પાંદરી ને છેવટે જયારે પૂરું થાય ત્યારે વળી જુદી જાતની ઝાડ થઈ જવાની શાખા એ પછી એક સરખી રહેતી નથી તો ફરતી જાય બધી શાખા એનો ફેરફાર ઝાડ ની જયારે પૂર્ણતા થાય તે વળી જુદી જાતની થઈ જાય મૂળ એ મૂળ અને જે શાખા એ શાખા રહે બધી શાખા જેના ફેરફારો થાય એ મૂળિયું નથી જે એક સરખું રહે છે તે મૂળ છે જે ફેરફારો થાય છે એ મૂળ જે ફેરફારો વાળા વસ્તુને ગ્રહણ કરવાથી એમાં તારું સ્થિરતા કેવી રીતે જાણશે જે ફેરફારવાળું છે એનું તારું શ્રદ્ધા અને તારી અડગતા એમાં લીનતા કેવી રીતે જાણશે મૂળને ગ્રહણ કરતા એમાં તું સ્થિર થઈ શકે તારી દ્રષ્ટિ એમાં જામશે તારી લીનતા એમાં જામશે તારું જ્ઞાન પણ એમાં જામશે જે એક સરખું રહે છે એને ગ્રહણ કરે ફેરફારોને ગ્રહણ કરવાથી તરત ડગમગ તારી જે ફેરફારો થાય એ ફેરફારો કંઈ ગ્રહણ કરવા જેવા ને બધું જાણવા જેવા ને વેદનમાં આવે છે બધા વેદનના ફેરફારો થાય એને ગ્રહણ ન કરવા મૂળને ગ્રહણ કરવા સ્વાનુભૂતિની દશા વધતી જાય એ બધા ફેરફારો થાય કેવળ જ્ઞાને કરીએ એમાં ક્ષણે ક્ષણે પર્યાયો બદલતી જાય છે પછી એક તરફી કોઈ અપેક્ષા પણ તોય પણ પરિણામ છે બધી સમય સમય પર્યાયો પણ છે પર્યાય ઉપર દ્રષ્ટિ દેવા નથી એ વેદનમાં આવે છે એ જાણવામાં આવે છે દ્રષ્ટિ તો એક ચૈતન ઉપર સ્થાપી દે એક ચૈતન્ય હાથમાં લીધું તો બધું એના હાથમાં આવ્યું સર્વસ્વ ભેદ સર્વસ્વ એના હાથમાં આખું લોક આવી ગયો એના હાથમાં એક ચૈતન હાથમાં આવ્યું છે એની પરિણતિ પ્રગટ થાય આખા લોકલોક નું જ્ઞાન એમાં આવી ગયું આ બધું અખંડ વેદન ચૈતન નું આવી ગયું અખંડ જ્ઞાન એમાં આવી ગયું અખંડ ચારિત્ર અખંડ બળ બધું એમાં આવી ગયું એક ચૈતન્ય ગ્રહણ કરવા લોકનું જ્ઞાન એમાં આપતા હોય છે દ્રવ્ય જ્ઞાન દ્રષ્ટિ સમ્યક દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટ થતા એમાં બધું સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર બધું એમાં પ્રગટ થાય નિહાળ જે છે અંતરમાં તમે ચૈતન્યમાં દ્રષ્ટિને સ્થાપ કર્ણશાળી બધા સંસ્કાર દ્રવ્ય દ્રષ્ટિ હજી ભેગા થવા બાકી છે હજી ઘીના ગળાની દ્રષ્ટિ એમ પાકે છે હજી મોહન કર્મ ના આવે ગુણ સ્થાન જે આવે જીવ કેમ કરે રચના જાણ જે ઉદગણ સદભાવ અભાવની કર્મ નો અભાવ થયો ને પ્રગટ્યો, અને કર્મ ના સદભાવ થી તો પ્રગટે છે. એના નિમિત્ત ને ઉપાદાન પોતાનું કર્મ નહીં, કર્મ ના અભાવ થી જે પ્રગટ્યું એ બધું પૂરી જવાનું રહે. એ અભાવ નો તારું તું નહોતો ને થયું એવી અપેક્ષા એ અમારે નહીં, અમારા ગ્રહ ની અંદર નિરપેક્ષ થતો નહીં. ભાવની અપેક્ષા થી શક્ય એ બધી કુદરતની રચના જાણે એક વિજ્ઞાન ગણા આત્મા એને ગ્રહણ કરે છે. પણ કે જ્યાં ચૈતન્યમાં વેદન થયું, ચૌદનું ચૌદમા ગુણસ્થાન સહયોગી અયોગી ગુણસ્થાન ચૈતન્યમાં વેદન થાય બધી કુદરતની રચના જાણે વેદન અંદર ભલે થાય. અભાવ એની અપેક્ષા જ્યાં જે કુદગર ની અપેક્ષા તે એમાં
પ્રસાદ.